ભગવાન સત્સંગનો મહિમા કહેતા કે છે, ક્યારે પણ કબી ન કરે પરાઈ આશ, ક્યારે પણ પારકી આશા ન કરવી, મોર દાસ કહાઈ નર આશા, બીજે આશા કરવાથી શું મળશે? જે અઢાર હાથ વાળો આપવા વાળો બેઠો છે, બે હાથ વાળો શું આપી શકવાનો? બસ એનો અર્થ આટલો, અઢાર હાથ આપવા, અઢાર હાથે આપવા બેઠો છે ને, એ આપશે તો એવું આપશે. તો કહે છે કે માગવા જે બે હાથ વાળો માણસ કેટલો સંકોચ કરશે, અને આપશે તો પણ દેખાડો કરશે કે હું આપી. તો એને આંગણે જઈને માગીને એ શું આપી શકવા? ભરથોરી મહારાજ બહુ સરસ વાત છે કે ક્યારે પણ માગવા જવું હોય તો એ બે આથવાળો આપશે ને, તો એટલો સંકોચ કરશે. અને એના માટે બહુ સરસ વાત કરી, તદપી ધની નામ દ્વાર કૃપણા સહંતે સંતાપમ, કે આપતા આપતા એ સંકોચ કરશે, મનની અંદર કેટલો ખચકાટ થશે. તો કે છે કે ભગવાને આટલા બધા વનની અંદર ફળ આપ્યા છે, ફલમ સ્વેચ્છા લભ્યમ પ્રતિવનમ અખેતમ શિરોહામ, આ ધરતી ઉપર અનેક વૃક્ષો છે, એની ઉપર ઘણા બધા ફળો છે, અને વૃક્ષો ઉદાર છે. એટલો ઉદાર કોઈ ધનવાન પૈસા વાળો નહીં હોય. પયસ્થાને સ્થાને શિશિર મધુરમ પુણ્ય સરિતામ, અરે સરસ મજાની પુણ્યમય પુણ્ય સલીલા નદીઓ પણ ઘણું બધું પાણી પીવા માટે આપતા હોય. આટલું બધું મુક્ત વ્યવહાર પ્રકૃતિ ઈશ્વરે આપ્યો છે પ્રકૃતિમાં, છતાંય સંતાપ અપમાન સહન કરીને, સહંતે સંતાપમ, એ કંજુષ ધનિકોના આંગણે અપમાનિત થઈને ક્લેશ ને કષ્ટ સહન કરવા માટે શા માટે જવું છું? તો અહીંયા આગળ કહ્યું કે મોર દાસ કહાઈ નર આશા કરાઈ. જો બીજાની પાસે આશા કરવા ગયો તો મારામાં વિશ્વાસ ક્યાં રહ્યો? તો અનન્યા ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે એશામ નિત્યાભિયુક્તાનામ, જે નિત્યયુક્ત છે એનો યોગક્ષેમ હું પૂરો કરું છું. એક બ્રાહ્મણ નિત્ય સવારે ઉઠી પોતાના ગામની બહારની નદી એમાં સ્નાન સંધ્યા કરી શાંતિથી એક વૃક્ષ નીચે બેસી અને ગીતાજીનો પાઠ કર્યો, અને ભરોસો કુટુંબ હતું, સમૂહમાં રહેતું હતું, એક આખું કુટુંબ હતું. તે બીજા ભાઈઓ કંઈક નોકરી ધંધો કામકાજ કરે પણ એના પરિવારમાં પૂરું થાય નહીં, ખૂટે. એટલે બીજા ભાઈઓએ આ મોટા ભાઈને કહ્યું, મોટા ભાઈ આમ કંઈક કરો તો સારું, જેથી પરિવારને કંઈક ટેકો મળે આર્થિક. એટલે પેલા ભાઈએ કહ્યું કે હું તો જે કરું છું એ જ કરીશ, મારે બીજું કઈ કરવું નથી. એટલે સમય ગયો એટલે બધાએ નિર્ણય કર્યો બીજા ભાઈઓએ કે આ તો કશું કમાતા છે નહીં, નોકરી ધંધો કરતા નથી, અને આપણે ભાઈ બધું આ બોજો સહન કરવો પડે છે, તો એમ કરી આપણે છૂટા થઈ જઈએ અલગ અલગ. મોટા ભાઈ પાસે પ્રસ્તાવ મૂક્યો કે આપણે બધા જુદા જુદા રહી વિભક્ત કુટુંબમાં. મોટા ભાઈ મંજૂર છે, તમારે જે કઈ જોઈતું હોય તે લઈ લેજો, મારા ભાગનું જે કઈ બચતું હોય વેચણી થઈ ગઈ. વેચ્યા પછી લો ભાઈ આ તમારું છે, લઈને તમે નીકળી, લઈને જુદા નીકળ્યા, બાજુમાં ઝૂંપડું બાંધી રહેવા લાગી. પેલા કરે કઈ નહીં, પત્ની એવી સમજુ હતી જે કઈ હોય મળે એનાથી ચલાવે, ઘરનું કઈ વસ્તુ વેચીને લાવે અને તે દિવસે બનાવે. એમ કરતા કરતા એવો સમય આવ્યો કે ઘરમાં કોઈ વેચીને અનાજ લાવવાની વસ્તુ પણ રહી નહીં. એક દિવસ બપોરના સમયે બ્રાહ્મણ નદીએથી પરવારી ગીતા પાઠ કરી ઘેર આવ્યો કે ચાલો ખાવાનું તૈયાર કર્યું છે, એટલા તો ઘરમાં કશું જ નથી, ખાવાનું નથી અને વસ્તુ વેચીને વસ્તુ અનાજ લાવવાની પણ નથી. તે પેલા એકદમ ધ્રાસકો પડ્યો. હું જેની પર વિશ્વાસ રાખું છું અને જેને ગીતાના આઠમા નવમા અધ્યાયની અંદર લખ્યું છે તે શામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ, એનો યોગક્ષેમ હું એનો ભાર ઉપાડી લઉં છું એના જીવન. આમ કઈ પણ બોલ્યા વગર ફરી પાછો એ નદીએ વૃક્ષ નીચે જઈને બેસે છે, ગીતાનો પાઠ શરૂ કરે છે. આ શ્લોક આવ્યો ત્યાં એની ઉપર કારો લીટો મારી દીધો, કારો લીટો મારી દીધો. ત્યાં બેસી ગયો ભાઈ સાંજે. અહીંયા આ બાજુ થયું એવું, કારો લીટો મારીને ત્યાં બેઠો. ઘરમાં કઈ જ ખાવાનું ના મળે કે ભગવાનનો વચન છે કે હું બધાનું એનું પાલન પોષણ હું કરું છું, આજે આમ કેમ? મારી અનન્ય નિષ્ઠા છે, અનન્ય ચિંતયંતો માં, અનન્ય ભાવથી જે ભગવાનને સ્મરું છું. આ બાજુએ એક માણસ ઘોડા ઉપર બધું સીધું સામાન લઈ અને પેલા એના ઝૂંપડેને ઘેર પહોંચ્યો. એક છોકરો જતો, જઈને બધું એના ઘર આગાડી એને પ્રણામ કર્યા કે હું આવ્યો છું, આ બધું લઈને આવ્યો છું, ઉતારી દો. તમે કોણ છો? હું એમનો શિષ્ય છું. એમણે કહ્યું છે કે મારે તો કોઈ શિષ્ય તો છે નહીં, આ એમણે મોકલાવ્યું છે, સાચું ના માન એમનું એમનું મોકલાવેલું છે, એમનો શિષ્ય છું, તમે ઉતારી લો. એને ઘણી રકઝક કરી, ત્યાર પછી કહ્યું કે હું મારો પરિચય આપજો તમે. એટલે બધું સામાન ઝૂંપડી ની અંદર એક બાજુ ખૂણામાં ઉતાર્યો. જેટલું કહેજો એને આવે એટલે કે આજે બપોરે તમે જેના મોઢા ઉપર કાળો રંગ ઝૂંપડ્યો હતો એ જાતે આવીને તમારો સામાન. એટલે આમ કહીને જતો રહ્યો. સાંજ પડીને બ્રાહ્મણ પાછો આવ્યો, કહ્યું કે આ બધું કહેલું હતું, ક્યારે કોઈની પાસે માંગવાનું નહીં, કોઈનું લેવાનું નહીં. ઘરમાં આ જોયું કે આ બધું ક્યાંથી આવ્યું, કોનું લીધું? તે કે પ્રભુ મેં કોઈનું લીધું નથી, પણ એક યુવાન આવ્યો હતો અને એ આ બધું લઈ આવેલો અને એમણે કહ્યું હું તમારો શિષ્ય છું અને મને એની ઓળખાણ આપી. કહેજો તમે જેની જેના મોઢા ઉપર તમે કાળો રંગ ચોપડ્યો હતો એ જાતે જ આવીને તમને આપી. પેલા એને એકદમ આચકો લાગતો, આ શું થયું? અને કહે છે જો ન માને તો હું કહે છે કે ફરી પાછો રાત્રે આવીશ. એમ કહીને પેલા તો ખાવાનું બનાવ્યું જ નહીં, ખાધું એને અડ્યા પણ નહીં. રાત્રે પેલો આવ્યો કે છે કે ગુરુજી આ તો હું જાતે મૂકી ગયો છું. ઓ પ્રભુ, એમ કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી કે મારી ભૂલ થઈ ગઈ, હું બસ મેં અનાજના રોટલાને માટે તમારા માટે મેં આવી આશા કરી, મેં આ આશા કરી તમારી પાસે. મેં સ્વાર્થથી ભક્તિ કરીને એને ખૂબ આમ મનમાં દુઃખ થયું, પણ પછીથી ભગવાને યુવાને કહ્યું કે હું જાતે લાવ્યો છું, એટલે મોડી રાત્રે એને રંધાવ્યું, ખાવા પીવું એને પણ સાથે બેસાડીને જમાડ્યો. પછી ત્રણેય જમ્યા. અહીંયા મોરદાસ કહાઈ નર આશા કરી, જો આવી આશા રાખે એટલે કોકની પાસે નહીં પણ ભગવાન પાસે પણ આશા નહીં રાખવાની. મોરદાસ કહાઈ નર આશા કરી, આ તો અનન્ય ભાવથી ગીતાનો પાઠ કરતો અનન્યાસ્યંતો માં, અને એને કઈ ખાવાનું જયારે એના ઘરમાં ન રહ્યું ત્યારે એમ થયું કે કમસે કમ ભગવાન મારું ભરણ પોષણ નથી કર્યું, એટલી આશા કરી એના માટે સામો ચાલીને આવ્યો અને એને પોતાની ઉપાસના માટે, પોતાની ભક્તિ માટે, પોતાના ભજન માટે એને અંદર એટલી બધી ગ્લાનિ થઈ, દુઃખ થયું કે મેં ભગવાન પાસે આશા કરી, યોગક્ષેમની આશા કરી. તો અહીંયા ભગવાન રઘુનાથજી પણ એ જ વાત પોતાના શ્રીમુક્તિ કરે છે કે મોર દાસ કહાઈ નર આશા કરી તો કહું કહા વિશ્વાસ. તો મારામાં વિશ્વાસ ક્યાં રહ્યો? ભગવાનમાં વિશ્વાસ રહ્યો જ ક્યાં? એટલે માત્ર ભજન નિષ્ઠાથી કરીએ કે જગતના લોક પાસે નહીં કે હું ભજન કરું ના મને દક્ષિણા ભેટ પૂજા આપી જાય ખાઉં. અરે ઈશ્વર પાસે પણ નહીં, લોકો પાસે તો નહીં જ, પણ ઈશ્વરની પાસે પણ ઈચ્છા કે આશા નહીં કરવાની. બસ જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહી, તું જીવાડે જીવવાનું, તું મારે મરવાનું. બસ એ જ નિષ્ઠા અને એ જ વાતને ભગવાને પોતાના શ્રીમુખથી પ્રજાજનોની સાથેના સત્સંગની અંદર કહી. મોર દાસ કહાઈ નર આશા કરી કહું કહા વિશ્વાસ. એને એના માટે સહેજ પણ જો આશા કરીએ, વિભીષણ લંકાનું રાજ મળશે મને જો ભગવાનને શરણે જઈશ તો, અને આમ રાવણની લાતો ખાવી પડે એમ કરીને નીકળ્યો, ભગવાનના ચરણે પડ્યો, ત્યાં સ્પષ્ટ એને સ્વીકાર કરી લીધો. પ્રભુ જયારે ઘેરથી નીકળ્યો ને તો આશા લઈને નીકળ્યો હતો, પણ આપના ચરણના દર્શન થયા એની સાથે જ મારી સબ આશા નિર્બહી. એ બધી જ આશાઓ એ પણ જતી રહી. બસ આ વસ્તુ કે ભગવાનને શરણે રહ્યા પછી, ભગવાનને આપણો સ્વીકાર કર્યા પછી, આપણે ભગવાનની ભક્તિનો સ્વીકાર શરણ સ્વીકાર કર્યા પછીથી કોઈ આશા ક્યારેય પણ નહીં જ રાખવાની. સ્વલ્પ ચોપાય છે અંત દુઃખદાયક. સહેજ પણ આશા કરીને એની અંદર સદગતિ નહીં. મનને કઈ પણ સ્વાર્થ હશે, થોડો ગણો પણ સ્વાર્થ હશે, નાનો સરખો પણ, તો એ નાનો સરખો સ્વાર્થ પણ ભગવાન સુધી પહોંચવા નહીં. એટલા માટે કહ્યું ઈશ્વરના ની ભક્તિ કરી એનામાં સમર્પિત થયા પછી કોઈની આશા કરવી નહીં. બસ સદા સંતોષ, સરળ સ્વભાવ, મન કુટિલાઈ, જથા લાભ, સંતોષ સદાય, જે કઈ મળ્યું એની અંદર પૂર્ણ સંતોષ, આટલી નિષ્ઠા હોય બહુ અઘરું કામ. નિષ્ઠા હોવી અને પાછી ટકી રહેવી બહુ અઘરું. અહીંયા ગાડી બિનુ સંતોષ અને કામ અને સાઈ કામ અછત સ્વપ્ન. જ્યાં પણ ઈચ્છા થોડી ઘણી રહી ને તો સુખ શાંતિ તો મળવાના નથી. જાગ્રતમાં વિચારતા નહીં પણ સ્વપ્ન ના મળે. સ્વપ્ન તો ભૂલે ચૂકી આવી જાય, અને સ્વપ્ન કયા જન્મો જન્મના કોઈક સંસ્કારનું આવી જાય. અહીંયા આગળ તો કે છે કે ભગવાનનું સુખ તો જો જોઈતું હોય, જો આવું કઈ પણ આશા ઈચ્છા કરી સ્વપ્ન એને સુખ શાંતિ તો ના જ મળે. બહુ જ હવે આથી વિશેષ શું કહું. સત્સંગ ઘણો લાંબો ચાલ્યો. ભગવાને પણ કહી દીધું કે હવે બહુ લાંબુ કહી, ભગવાને સત્સંગ કર્યો છે અને છેવટે એમ પણ કહી દીધું કે બહુ લાંબી વાતો કરવાથી, આ લાંબી લાંબી વાતો શું તમને કયા કરું.
આચરણ બસ તમે
બસ જે આવું આચરણ કરે છે સત આશ્રમ એને હું એને વશ થઈ ગયું છું. હંમેશા ભગવાન એને વશ થઈ જાય છે. એટલે સુધી ભગવાન તો એમ કહે છે કે હું એને હાથે બંધાઈ જાઉં છું. પ્રેમની દોરી બંધાય, છૂટવા ચાહે પણ ભગવાન જેવો ભગવાને પ્રેમના ધાગાની અંદર બંધાતા અટવાઈ જાય. દ્રૌપદીને બાંધ્યો કાચે કચ્ચે ધાર કે ધાગો કે તાતો તાતો મેં છછિયા પે છાછ નચાયો, છછિયા પર છછે પર નાચ નચાયો. એક છાલ એક છાલુ, અત્યારે તો વાળ કી કહો છો, પણ એક છાલુ છાલુ છે પોરું આવે એટલી છાશ પીવા હતર કે તું નાચ તો તને છાશ છાશ પાવ એમ આ ભગવાન બંધનમાં પણ અટવાઈ જતો હોય છે ભક્તોના, એ બહાર નથી. એના માટે કહ્યું કે બહુત કહું કા કથા બઢાઈ એ આચરણ. બસ બસ આ તમને જે મારા મોડે કહ્યું એ આચરણ જેનામાં હોય, સરળ સ્વભાવ મન કુટિલાઈ લાભ સંતોષ દાઈ મોરદાસ કહાઈ નર આશા. બસ એ બીજા કોઈની પર મારી ઉપર આશા ના કરે, ભગવાન ઉપર પણ આશા કરવાની નહીં મને આ ભૌતિક ચીજ વસ્તુ. બસ આવો સ્વભાવ આવી નિષ્ઠા જેનામાં હોય એના એને હું વશ થઈ જઉં છું. પ્રેમને વશ થયો રાજી, એમાં શું કરે પંડિતને રાજી. આવો પ્રેમનો નાતો છે કે ભગવાન પોતાના શ્રી મુખે કહી દે કે હું આના હાથે બંધાઈ જઉં. બંધાઈ જવાની વાત કોઈ ના કરે કે આપણે બંધાવવું પડે. મદારી માકડું નચાવતો હોય ને બધું શીખવાડે, લાકડી આમ પકડ, ખભે આમ આ કપડું નાખ, પછી આમ ચાલ, આ કપડા બેસ, રિહાવાય કેવી રીતે, તો પછી વાંદરું બતાવે એ આમ કરીને રિસાવાય. પણ એ મદારી એમ ના કે આ તારું આ તારું દોરડું કેમ છોડીને ભાગી જવું, એ ના શીખવાડે. પણ ભગવાન બધું શીખવાડી એટલે એમાંથી કેમ છૂટાય, હું બંધાઈ જઉં તારી. ભગવાને કહ્યું કે આ રીતે એ આચરણ બસ એમ બસ આવું જે આચરણ કરે છે હું એને બંધાઈ જઉં.